એકત્ર શ્રુતિ સંવાદમાં આપણું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે છે ને ભાષાની એક બહુ જ આમ રસપ્રદ ગલીમાં ઉતરવાના છીએ. આપણી પાસે જે સ્રોત છે એ આપણને શબ્દોના અર્થની બે અલગ સપાટીઓ પર વિચારવા મજબૂર કરે છે.
હા, એક છે વાચ્યાર્થ, એટલે કે સીધો બધાને સમજાય એવો અર્થ.
બરાબર. અને બીજો?
અને બીજો છે વ્યંગ્યાર્થ, એટલે કે એ જ શબ્દોમાંથી સૂચિત થતો અંદર છુપાયેલો ક્યારેક આડકતરો અર્થ.
તો સવાલ એ થાય કે શું આ બંને ખરેખર અલગ છે, અને જો અલગ છે તો શા માટે છે? સ્રોતમાં આ ભેદ પાડવા પાછળ શું તર્ક છે એની ઊંધી ચર્ચા છે.
હા, ચાલો ત્યારે આ શબ્દોની જે માયાજાળ છે એને ઉકેલવાનો જરા પ્રયત્ન કરીએ.
ચોક્કસ. આપણો હેતુ એ સમજવાનો છે કે આ ભેદ શા માટે આટલો જરૂરી ગણાયો અને સ્રોત કઈ રીતે એને સાબિત કરે છે, ખરું ને?
બિલકુલ.
તો શરૂઆત કરીએ એક એવી દલીલથી જે એમ કહે છે કે આવો કોઈ ભેદ છે જ નહીં.
એમ કેટલાક એવું માને છે.
હા, કેટલાક એમ માને છે કે શબ્દ જે કંઈ પણ કહે, સૂચવે કે ઇશારો કરે, એ બધું જ વાચ્યાર્થ.
અચ્છા.
અને આના માટે તેઓ પેલું મીમાંસા દર્શનનું એક સૂત્ર ટાંકે છે, યત પરહ શબ્દઃ સ શબ્દાર્થઃ.
હા, એ સૂત્ર જાણીતું છે.
એટલે કે શબ્દનું મુખ્ય તાત્પર્ય જેમાં હોય તે જ એનો અર્થ. આ સાંભળવામાં તો બહુ સીધું લાગે નહીં?
લાગે ખરું, પણ અહીં જરા થોભવાની જરૂર છે. સ્રોત આપણને સ્પષ્ટ કહે છે કે આ સૂત્રનો જે ઉપયોગ અહીં થઈ રહ્યો છે એ એના મૂળ સંદર્ભથી જરા અલગ છે.
એટલે કઈ રીતે અલગ છે?
સૂત્રનો અર્થ એમ નથી કે શબ્દ કોઈ પણ અર્થ તરફ ઇશારો કરે એ બધો વાચ્યાર્થ. ના, એનો અર્થ વધુ ચોક્કસ છે, એમ કે જે અર્થમાં શબ્દનું વિધેયત્વ હોય તે જ શબ્દાર્થ.
વિધેયત્વ? આ શબ્દ જરા સમજાવશો, શું છે આ વિધેયત્વ?
સાદી ભાષામાં કહીએ તો વાક્યમાં જે નવી વાત કહેવાઈ રહી છે, જે મુખ્ય ઉદ્દેશ્ય છે, જેના વિશે સાંભળનાર કદાચ નથી જાણતો, એ અંશ એટલે વિધેય.
ઓકે, મને લાગે છે કે એક ઉદાહરણ લઈએ તો વધુ સ્પષ્ટ થશે.
ચોક્કસ. સ્ત્રોતમાં જ એક સરસ ઉદાહરણ છે, રાતું કપડું વણજે. ધારો કે જેને આ કહેવાયું છે એણે ખબર જ છે કે એણે કપડું વણવાનું છે.
હા,
તો પછી એના માટે કપડું વણજે એ કંઈ નવી માહિતી નથી, એ મુખ્ય વાત નથી.
બરાબર.
નવી વાત કઈ છે? મુખ્ય શું છે? એ કે કપડું કેવું હોવું જોઈએ, રાતું.
અચ્છા,
એટલે અહીં ફોકસ રાતું પર છે.
બરાબર. તો આ વાક્યમાં વિધેય અંશ એટલે કે નવી માહિતી ફક્ત રાતું છે, અને મીમાંસક સૂત્ર મુજબ આ રાતું એ જ વાચ્યાર્થ.
ઓ,
હવે જુઓ, આ સૂત્ર તો વાચ્યાર્થના ક્ષેત્રને પણ નાનું કરે છે, એને ફક્ત મુખ્ય નવી માહિતી પૂરતો રાખે છે.
હા, સાચી વાત.
તો પછી એના આધારે પેલો ગર્ભિત, સૂચિત, સંદર્ભ પર આધાર રાખતો વ્યંગ્યાર્થ પણ વાચ્યાર્થ જ છે એવું કઈ રીતે કહેવાય? આ તો સૂત્રના મૂળ હેતુથી સાવ ઉલટું થયું.
સમજાયું. એટલે જે આધાર લઈને બંનેને એક ગણાવવાની કોશિશ થાય છે તે આધાર જ ખરેખર તો વાચ્યાર્થને વધુ ચોક્કસ બનાવે છે, વ્યંગ્યાર્થને એમાં ભેળવતો નથી. વાહ, આ તો થઈ પહેલી દલીલ.
હા, પણ સ્રોત આનાથી આગળ જાય છે. એ કહે છે કે બંને અર્થો વચ્ચે તો મૂળભૂત તફાવત છે, ખરું ને? અહીંથી વાત હવે વધુ રસપ્રદ બને છે. મેં સાંભળ્યું છે કે સાહિત્ય દર્પણમાં આના પર એક આખો શ્લોક છે.
હા, છે જ. અને એ શ્લોક તો 8 જુદા જુદા પાસાઓ ગણાવે છે, જે બતાવે છે કે વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ એ કંઈ એક વસ્તુ નથી, પણ સ્વભાવથી જુદા છે.
8 ભેદ કયા કયા?
હા, ચાલો એને જરા નજીકથી જોઈએ, કારણ કે આ જ આખી વાતનો મર્મ છે. પહેલો ભેદ છે બુદ્ધા, એટલે કે કોણ સમજે છે. વાચ્યાર્થ, જે સીધો અર્થ છે, એ તો ભાષાનું સામાન્ય જ્ઞાન હોય કોઈ પણ સમજી શકે, પણ વ્યંગ્યાર્થ એને પામવા માટે સહૃદય હોવું પડે.
સહૃદય એટલે?
સહૃદય એટલે જેની સંવેદના કેળવાયેલી છે, જે ઇશારા સમજી શકે, જેનામાં કલ્પના શક્તિ હોય, કલાને પારખવાની દ્રષ્ટિ હોય. જેમ બધા શબ્દકોશ જાણે પણ બધા કવિતાનો મર્મ ન પામી શકે એવું સમજો.
બરાબર. એટલે સમજવામાં જ ફરક છે. બીજો ભેદ?
બીજો છે સ્વરૂપ. વાચ્યાર્થ મોટે ભાગે હકારાત્મક હોય, વિધાન કરે, જ્યારે વ્યંગ્યાર્થ નકારાત્મક પણ હોઈ શકે, જેમ કોઈ કટાક્ષમાં કહે, તમારા જેવો બહાદુર બીજો કોઈ નહીં.
હા હા.
અહીં વાચ્યાર્થ તો પ્રશંસાનો છે, પણ અંદરનો ઇશારો વ્યંગ્યાર્થ કદાચ ડરપોકપણાનો હોય.
સાચી વાત. ત્રીજો?
ત્રીજો છે સંખ્યા. વાચ્યાર્થ મોટે ભાગે એક જ હોય. સૂર્ય ઉગ્યોનો સીધો અર્થ એક જ. પણ વ્યંગ્યાર્થ, અરે એ તો એક જ વાક્યમાંથી અનેક નીકળી શકે, સંદર્ભ પ્રમાણે બદલાય.
એટલે કઈ રીતે?
પેલું ક્લાસિક ઉદાહરણ છે ને, સૂર્ય અસ્ત થયો. સીધો અર્થ તો સ્પષ્ટ છે, પણ આ સાંભળીને કોઈ પ્રેમી વિચારે, ચાલો મળવાનો સમય થયો. કોઈ મજૂર વિચારે, બસ હવે કામ પૂરું. કોઈ સાધુ વિચારે, સંધ્યા વંદનનો સમય. તો કોઈ ચોર વિચારે, ચાલો અંધારું થયું કામે લાગીએ.
વાહ, એટલે એક જ વાક્ય પણ સાંભળનાર અને પરિસ્થિતિ પ્રમાણે કેટલા બધા અર્થ નીકળે. આ તો બહુ મહત્વનો ભેદ થયો. ચોથો કયો?
એ કહે છે કયા સંજોગો છે. અને હા, સાંભળનારની પોતાની પ્રતિભા, કલ્પના શક્તિ પણ જોઈએ.
એટલે ખાલી શબ્દ જ્ઞાન પૂરતું નથી. પાંચમો ભેદ?
પાંચમો છે કાર્ય, એટલે કે અસર. વાચ્યાર્થનું કામ છે માહિતી આપવી, અર્થ સમજાવવો, બસ. જ્યારે વ્યંગ્યાર્થ, એ ખાલી માહિતી નથી આપતો, એ ચમત્કૃતિ જન્માવે છે.
ચમત્કૃતિ એટલે?
એટલે કે આનંદ, આશ્ચર્ય, કોઈ ઊંડો ભાવ, ક્યારેક તો આઘાત પણ. કવિતાનો જે આસ્વાદ છે ને, એ મોટે ભાગે આ વ્યંગ્યાર્થને લીધે જ આવે છે.
બરાબર. છઠ્ઠો ભેદ?
છઠ્ઠો છે કાલ, એટલે કે સમય. આપણે જ્યારે કંઈ સાંભળીએ કે વાંચીએ, ત્યારે પહેલા કયો અર્થ મનમાં આવે?
સીધો અર્થ, વાચ્ય અર્થ.
બરાબર. વ્યંગ્યાર્થ એના પછી થોડી વાર રહીને કે વિચાર કરતા કે ભાવ જાગતા સમજાય. એટલે અર્થ સમજવાની પ્રક્રિયામાં પણ એક ક્રમ છે. વાચ્યાર્થ પહેલા, વ્યંગ્યાર્થ પછી.
રસપ્રદ. એટલે સમયનો પણ તફાવત છે. સાતમો?
સાતમો છે આશ્રય, એટલે કે આધાર. વાચ્યાર્થ મુખ્યત્વે શબ્દ પર આધાર રાખે, એના રૂઢ અર્થ પર. પણ વ્યંગ્યાર્થ, એનો આધાર બહુ વ્યાપક છે.
એટલે
એ આખા શબ્દ પર હોઈ શકે, શબ્દના કોઈ ભાગ પર, કોઈ એક અક્ષર પર, વાક્યની ખાસ ગોઠવણ પર, બોલનારના લહેકા પર, એના હાવભાવ પર. અરે ક્યારેક તો ચૂપ રહેવામાં પણ વ્યંગ્યાર્થ હોય.
ઓહો, મૌનમાં પણ અર્થ. આઠમો અને છેલ્લો ભેદ કયો?
આઠમો છે વિષય, એટલે કે કોને ઉદ્દેશીને. બની શકે કે વાક્ય બોલાયું હોય કોઈ એકજણ માટે, દાખલા તરીકે સખી માટે, પણ એનો અસલી ઇશારો, એનો ગર્ભિત અર્થ કોઈ બીજા માટે હોય, જેમ કે એના પતિ માટે.
હા, આવું તો સાહિત્યમાં બહુ આવે છે.
બરાબર. આને અન્યોક્તિ પણ કહેવાય.
તો આ આઠ રીતે બૌદ્ધ સ્વરૂપ, સંખ્યા, નિમિત્ત, કાર્ય, કાલ, આશ્રય અને વિષય, આ બંને અર્થો જુદા પડે છે. સ્ત્રોતમાં કદાચ મમ્મટ નામના આચાર્યનો ઉલ્લેખ છે.
હા, મમ્મટાચાર્ય.
એમણે કહ્યું કે આટલા બધા સ્પષ્ટ ભેદ છે, છતાં જો કોઈ બંનેને એક ગણે તો એ તો લાલ અને પીળા રંગને એક ગણવા જેવું છે.
બિલકુલ. એમનો મેયરનો અર્થ એ જ હતો કે આ ભેદ એટલો સ્પષ્ટ છે કે એને અવગણી ન શકાય.
તો આ બધાનો સાર એ જ કે વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ બે અલગ બાબતો છે.
હા, પણ અહીં એક બીજો પેચ આવે છે. માની લીધું કે બંને અલગ છે.
શું?
પણ શું એવું ન બને કે શબ્દની જે મૂળ શક્તિ છે, અભિધા, જે આપણને પહેલો સીધો અર્થ આપે છે,
હા, અભિધા,
એ જ શક્તિ, એ જ પાવરથી થોડી વાર પછી બીજો અર્થ, એટલે કે વ્યંગ્યાર્થ પણ મળી જાય? ભટ્ટ લોલ્લટ નામના વિદ્વાન આવું માનતા હતા.
ઓ, એટલે એક જ શક્તિ બે કામ કરે. એમણે પેલું તીરનું ઉદાહરણ આપ્યું હતું ને, એ શું હતું?
હા, ભટ્ટ લોલ્લટે કહ્યું કે જેમ ધનુષ્યમાંથી એક તીર છૂટે, એ એક જ ગતિથી પહેલા કવચને ભેદે, પછી શરીરમાં ઉતરે અને છેલ્લે પ્રાણ હરી લે, આ બધું જેમ તીરની એક જ ગતિનું પરિણામ છે, એમ શબ્દની અભિધા શક્તિ પણ એક પછી એક અર્થ આપી શકે. પહેલા વાચ્યાર્થ, પછી એ જ શક્તિથી વ્યંગ્યાર્થ. એક જ વ્યાપાર, અનેક કાર્યો.
આ તીરનું ઉદાહરણ તો જરા વજનદાર લાગે છે, દલીલમાં દમ લાગે છે.
અરે છે.
કયો સિદ્ધાંત?
સિદ્ધાંત છે વિશેષ્યમ નાભિધા ગચ્છેત ક્ષીણ શક્તિર વિશેષણે.
ઓહો, આ થોડું અઘરું સંસ્કૃત છે. આનો મતલબ શું?
સાદી ભાષામાં કહીએ તો શબ્દની અભિધા શક્તિ જ્યારે પોતાનો મુખ્ય સંકેતિત અર્થ, એટલે કે વાચ્યાર્થ, એકવાર જણાવી દે, પછી એની શક્તિ ક્ષીણ થઈ જાય છે, પૂરી થઈ જાય છે, એ થાકી જાય છે, એમ સમજો.
એટલે એનું કામ પૂરું.
હા, એ ફરીથી બીજો કોઈ અર્થ, જેમ કે વ્યંગ્યાર્થ, આપવા માટે સક્રિય નથી થઈ શકતી. જેમ બંદૂકમાંથી ગોળી છૂટે, પછી એ ફરી એ જ બળથી થોડી ચાલે.
ના, બરાબર.
બસ એવું જ. વ્યંગ્યાર્થ સમજવા માટે કોઈ બીજી જ શક્તિ કે પ્રક્રિયા હોવી જોઈએ, અભિધા નહીં.
ઓહ, એટલે અભિધા શક્તિ વન ટાઈમ યુઝ જેવી, એકવાર વાચ્યાર્થ આપ્યો એટલે એનું કામ ખલાસ, એ વ્યંગ્યાર્થ ન આપી શકે. આ દલીલ પણ મજબૂત છે.
હા,
હવે સ્રોત વ્યંગ્યાર્થના પ્રકારોની વાત કરે છે, બરાબર? એના આધારે પણ કંઈક સાબિત થાય છે.
હા, અહીં વાત જરા વધુ ઊંડી ઉતરે છે. સ્રોત કહે છે કે વ્યંગ્યાર્થના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે.
કયા કયા?
એક છે વસ્તુરૂપ વ્યંગ્યાર્થ, જેમાં કોઈ હકીકત, વિચાર કે માહિતી સૂચિત હોય. જેમ પેલું સૂર્ય અસ્ત થયો નો એક અર્થ કે કામ બંધ કરો, આ એક સૂચિત વસ્તુ થઈ.
બરાબર. બીજો
છે અલંકાર રૂપ વ્યંગ્યાર્થ, જેમાં કોઈ અલંકાર જેમ કે ઉપમા, રૂપક વગેરે સીધો કહ્યા વગર સૂચિત થતો હોય. સ્રોતમાં ઉદાહરણ છે, સખી, દુનિયામાં સુંદર તો બે જ છે, એક ચંદ્ર અને બીજું તારું મુખ.
હા,
અહીં સીધી સરખામણી નથી, પણ ઇશારો એ જ છે કે તારું મુખ ચંદ્ર જેવું છે, એટલે કે ઉપમા અલંકાર સૂચિત છે.
હા, એટલે આ બે પ્રકાર વસ્તુ અને અલંકાર ને આપણે ધારીએ તો શબ્દોમાં કહી શકીએ, જેમ કે કામ બંધ કરો અથવા તારું મુખ ચંદ્ર જેવું છે.
હા, મોટે ભાગે કહી શકાય. સ્રોત કહે છે કે આ બંને પ્રકાર વાચતાને સહી શકે છે, એટલે એમને શાબ્દિક રૂપ આપી શકાય, ભલે પછી એમની કાવ્યાત્મકતા કે સૂચકતા ઓછી થઈ જાય.
ઓકે, પણ ત્રીજો પ્રકાર કયો?
એ બહુ મહત્વનો છે. ત્રીજો પ્રકાર છે રસરૂપ વ્યંગ્યાર્થ. રસ એટલે સાહિત્ય કે કળા માણવાથી મળતો ખાસ ભાવનાત્મક અનુભવ, શૃંગાર, કરુણ, વીર, હાસ્ય વગેરે.
હા, રસ.
સ્રોત આ રસ વિશે બહુ જ સ્પષ્ટ છે. રસરૂપ વ્યંગ્યાર્થ ક્યારે વાચ્ય બની શકતો નથી, એને શબ્દોમાં કહી જ ન શકાય.
જરા વધુ સ્પષ્ટ કરશો? એટલે હું એમ કહું કે આ કવિતામાં કરુણ રસ છે તો સાંભળનારને કરુણતાનો અનુભવ ન થાય?
ના, બિલકુલ નહીં. કરુણ રસ એવા શબ્દો વાંચવાથી કે સાંભળવાથી કરુણ ભાવ પેદા નથી થતો, એ તો ખાલી રસનું નામ લીધું, અનુભવ ક્યાં થયો?
હા, એ વાત સાચી.
પણ જો કવિતામાં એવું વર્ણન હોય, એવા પાત્રો, એવી પરિસ્થિતિ હોય જે કરુણ ભાવ જગાડે, જેને શાસ્ત્રમાં વિભાવાદી કહે છે, તો અહીં કરુણ રસ છે એવું લખ્યા વગર જ કે કહ્યા વગર જ સહૃદય વાચક કે શ્રોતાના મનમાં કરુણ રસનો અનુભવ આપોઆપ થાય છે.
અચ્છા,
એટલે રસ માત્ર સૂચિત જ થઈ શકે, એ ફક્ત વ્યંગ્ય જ છે, એનું વાચ્ય સ્વરૂપ શક્ય જ નથી. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. જે અનુભવ શબ્દોમાં પૂરેપૂરો વર્ણવી જ ન શકાય તે વાચ્યાર્થ કઈ રીતે હોય?
આ ખરેખર વિચારવા જેવી વાત છે. અનુભૂતિનું સ્તર એ શાબ્દિક અર્થના સ્તરથી સાવ જુદું છે. રસનો અનુભવ એ વ્યંગ્યાર્થનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે વાચ્ય બની જ ન શકે, બરાબર? હવે સ્રોતમાં છેલ્લી દલીલ પેલી ભારતીય દર્શનની બે વિચારધારાઓ પર છે, જે વાક્યનો અર્થ કેવી રીતે બને છે તે સમજાવે છે. અભિહિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદ.
હા, નામો થોડા અઘરા છે, પણ એમનો તર્ક શું છે?
હા, નામો થોડા ભારેખમ છે, પણ એમનો મૂળ વિચાર સમજવો સહેલો છે અને એ વ્યંગ્યાર્થને સમજવામાં મદદ કરે છે. અને મજાની વાત એ છે કે આ બંને મતો, જે વાક્યનો અર્થ કેવી રીતે બને એ બાબતે જુદા પડે છે, પણ બંને છેવટે એક જ નિષ્કર્ષ પર આવે છે કે વ્યંગ્યાર્થ એ વાચ્યાર્થથી અલગ છે.
એમ કઈ રીતે?
જુઓ, પહેલો મત છે અભિહિતાન્વયવાદ. એ લોકો માને છે કે વાક્યમાં શબ્દો પહેલાં પોતપોતાનો છૂટક અર્થ વાચ્યાર્થ કહે છે, જેમ છૂટક ઈટો હોય એમ.
હા,
પછી આ છૂટક અર્થો જોડાય છે અને આખા વાક્યનો એક મતલબ બને છે. આ જોડાણા માટે તાત્પર્ય વૃત્તિ નામની એક અલગ શક્તિની જરૂર પડે છે, જાણે ઈટોને જોડવા સિમેન્ટ જોઈએ એમ.
ઓકે, હવે મુદ્દો એ છે કે જો વાક્યનો સીધો અર્થ વાક્યાર્થ સમજવા માટે જ અભિધા ઉપરાંત આ તાત્પર્ય નામના સિમેન્ટની જરૂર પડતી હોય, તો પછી વાક્યાર્થથી પણ વધુ સૂક્ષ્મ, વધુ ગર્ભિત એવો વ્યંગ્યાર્થ ફક્ત અભિધા શક્તિથી, એટલે કે ખાલી ઈટોના અર્થથી કઈ રીતે સમજાય?
હા, એ વાત બરાબર છે. જો સિમેન્ટ વગર દિવાલ ન બને તો પછી એના પર ચિત્રકામ ક્યાંથી થાય?
બરાબર, એ જ વાત. એમના મતે વ્યંગ્યાર્થ માટે તો વળી કોઈ ત્રીજી જ પ્રક્રિયા હોવી જોઈએ.
સમજાયું. અને બીજો મત, પેલો અન્વિતાભિધાનવાદ.
હા, અન્વિતાભિધાનવાદ. આ મત થોડો જુદો છે. એ માને છે કે શબ્દોનો અર્થ પહેલેથી જ સાવ છૂટક નથી હોતો. એ બીજા શબ્દો સાથે જોડાવાની શક્યતા લઈને જ આવે છે. જેમ લેગોના બ્લોક્સ હોય ને, એકબીજા સાથે ફિટ થવા માટે જ બનેલા. જેમ કે લાવવું સાંભળીએ ત્યારે જ મનમાં કંઈક લાવવું એવો ભાવ આવે. પણ આ જોડાણ સામાન્ય હોય. વાક્યમાં જ્યારે શબ્દ વપરાય, જેમ કે ગાય લાવો, ત્યારે એ ચોક્કસ રીતે જોડાય. અમુક ચોક્કસ ગાય લાવવી. હવે આ જે ચોક્કસ અર્થ છે, તે ગાય કે લાવવું શબ્દના મૂળ સામાન્ય અર્થમાં સીધો લખેલો નથી હોતો. એ સંદર્ભથી અને બીજા શબ્દોના જોડાણથી સ્પષ્ટ થાય છે.
તો એનો અર્થ શું થયો?
આ મત મુજબ વાક્યનો પોતાનો અર્થ, વાક્યાર્થ, પણ પૂરેપૂરો વાચ્ય નથી. શબ્દમાં સીધો કહેવાયેલો નથી. એમાં પણ કંઈક અવાચ્ય અંશ છે જે આપણે સમજી લઈએ છીએ.
ઓહ, એટલે વાક્યનો સીધો અર્થ પણ થોડો ગર્ભિત છે એમના મતે.
હા, એનો અમુક ભાગ. હવે જો વાક્યનો સીધો અર્થ જ પૂરેપૂરો વાચ્ય નથી, તો પછી એનાથી પણ પર વધુ ગર્ભિત એવો વ્યંગ્યાર્થ પૂરેપૂરો વાચ્ય કઈ રીતે હોઈ શકે?
સાચી વાત છે.
ટૂંકમાં, ભલે આ બંને મતો વાક્યાર્થ કેવી રીતે બને એમાં જુદા પડે, પણ બંને એ વાત પર સંમત છે કે અર્થ સમજવાની પ્રક્રિયા ખાલી શાબ્દિક અર્થ સુધી સીમિત નથી. અને જો વાક્યાર્થ માટે જ આ સ્થિતિ છે, તો વ્યંગ્યાર્થ તો ચોક્કસપણે વાચ્યાર્થથી અલગ અને વધુ જટિલ પ્રક્રિયાનું પરિણામ છે.
ખૂબ સરસ રીતે આ બંને અઘરા લાગતા મતો સમજાવ્યા. આમ સ્રોતમાં આપેલી આ બધી દલીલો, પેલું મીમાંસક સૂત્ર, સાહિત્ય દર્પણના 8 ભેદ, અવિધા શક્તિની મર્યાદા, રસની અવાચ્યતા અને આ દાર્શનિક મતો, આ બધું મળીને એક જ વાત પર ભાર મૂકે છે. વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ અલગ છે, અને વ્યંગ્યાર્થને વાચ્યાર્થમાં સમાવી ન શકાય કે અભિધાનું કામ ન ગણી શકાય.
બરાબર, એ જ આ ચર્ચાનો મુખ્ય સૂર છે.
ચાલો તો હવે આટલી બધી રસપ્રદ અને કદાચ થોડી જટિલ ચર્ચામાંથી શ્રોતાઓ માટે સહેલાઈથી યાદ રહી જાય એવા 3 મુખ્ય મુદ્દાઓ તારવી લઈએ.
ચોક્કસ. પહેલો મુદ્દો, જે મુખ્ય દલીલનો સાર છે, ભાષામાં ખાલી સીધો અર્થ નથી હોતો. એમાં એક સૂચિત ગર્ભિત અર્થનું સ્તર પણ છે, જેને વ્યંગ્યાર્થ કહીએ છીએ. અને આ વ્યંગ્યાર્થ એના સ્વભાવમાં, એને સમજવાની રીતમાં અને એની અસરમાં વાચ્યાર્થથી મૂળભૂત રીતે અલગ છે. એ શબ્દની પહેલી સીધી અર્થ આપવાની શક્તિનું પરિણામ નથી.
બીજો મુદ્દો, જે કદાચ શ્રોતાઓ માટે બૌદ્ધિક જોડાણ સ્થાપિત કરે, આ ભેદ જાણવાથી આપણને શું? તો આ ભેદ સમજવો એ ભાષાની, ખાસ કરીને સાહિત્ય, કવિતા અને કળાની, અને હા, રોજિંદી વાતચીતની પણ સૂક્ષ્મતા અને ઊંડાણને માણવાની ચાવી છે.
હા, એ આપણને શબ્દોની પાછળ જોતા શીખવે છે.
બરાબર, એ આપણને કહેવાયેલા શબ્દો પાછળના ન કહેવાયેલા ઇશારા, ભાવ અને અર્થો પકડતા શીખવે છે. ખાસ કરીને પેલી રસ જેવી અનુભૂતિઓ, જે સીધી કંઈ નથી શકાતી, એને સમજવા માટે વ્યંગ્યાર્થની સમજ બહુ ઉપયોગી છે. એ આપણને વધુ સંવેદનશીલ વાચક અને શ્રોતા બનાવે છે.
અને ત્રીજો મુદ્દો, જે આ ચર્ચાના કાયમી મૂલ્ય પર વિચાર કરાવે છે, વાચ્ય અને વ્યંગ્ય વચ્ચેનો આ ભેદ એ કંઈ ખાલી જૂના જમાનાની વાત નથી, એ આજે પણ એટલો જ મહત્વનો છે.
કઈ રીતે?
એ આપણને શીખવે છે કે કોઈ પણ વાતચીત, પછી એ રાજકીય ભાષણ હોય, જાહેરાત હોય કે મિત્રો વચ્ચેની મજાક હોય, એના ઘણા સ્તર હોઈ શકે છે. જે ઉપરથી દેખાય છે એ જ બધું નથી. આ ભેદ સમજવાથી આપણે કોઈ પણ લખાણ કે વાતનું વધુ ઊંડું વિશ્લેષણ કરી શકીએ છીએ અને એના છુપાયેલા સંદેશા કે હેતુઓને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
એટલે કે ભાષાની શક્તિ અને એની જટિલતા બંનેનું ભાન કરાવે છે.
બરાબર. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ.
ચોક્કસ ચોક્કસ.
આપણે જોયું કે વ્યંગ્યાર્થ કેટલો બધો સંદર્ભ પર, સાંસ્કૃતિક સમજ પર અને સાંભળનારની સંવેદનશીલતા પર આધાર રાખે છે.
હા, સહૃદયત્વ પર.
તો સવાલ એ થાય કે જેમ જેમ સમય બદલાય, ભાષા બદલાય, સમાજ અને સંસ્કૃતિના સંદર્ભો બદલાય, તેમ શું સેંકડો વર્ષ પહેલાં લખાયેલા સાહિત્યના મૂળ વ્યંગ્યાર્થને આપણે આજે પણ એ જ રીતે, એટલી જ તીવ્રતાથી પામી શકીએ છીએ?
સારો પ્રશ્ન છે.
શું એ સૂચિતાર્થો સમય જતાં ઝાંખા પડી જાય? શું એના અર્થ બદલાઈ જાય? કે પછી ક્યારેક એ આપણા માટે સાવ લુપ્ત જ થઈ જાય. દાખલા તરીકે કાલિદાસના મેઘદૂતના વ્યંગ્યાર્થો આજના વાચકને કેટલા અને કેવા સ્વરૂપે મળતા હશે, આના પર વિચારવું રસપ્રદ રહેશે.
ખરેખર ખૂબ જ વિચાર પ્રેરક પ્રશ્ન, અને આ પ્રશ્ન સાથે જ શબ્દોના સીધા અને સૂચિત અર્થોની આપણી આજની આ ઊંડાણપૂર્વકની સફર અહીં પૂરી કરીએ છીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.